એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા શબ્દ અને ભાવનાની વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. થોડી નિરાશા, થોડી કડવાશ, સિસ્ટમ સામે અવિશ્વાસ, જેને અંગ્રેજીમાં સિનેસિઝમ કહે છે.
બિલકુલ. અને પુસ્તક છે એન્સગર એલનનું સિનેસિઝમ. અને આ વિષય મતલબ આજે એટલો અગત્યનો છે કારણ કે આપણી આસપાસ સતત આ જોવા મળે છે, ખરું ને? ઓફિસમાં, રાજકારણની વાતોમાં, સોશિયલ મીડિયા પર,
હા, બધે જ
લોકો સિસ્ટમની ખામીઓ જુએ છે, ટીકા કરે છે, પણ પછી જાણે કંઈ બદલાતું નથી, બધું એમનું એમ જ રહે છે.
હા, એ જ તો મુખ્ય સવાલ છે. શું આ બધી ટીકા, આ બધી નિરાશા એ આપણને ખરેખર જાગૃત કરી રહી છે કે પછી એ આપણને એક પ્રકારની નિષ્ક્રિયતા તરફ, ઉદાસીનતા તરફ લઈ જઈ રહી છે કે ભાઈ બધું આવું જ ચાલવાનું? આ પુસ્તક આ જ ગૂંચ ઉકેલવામાં મદદ કરે છે. આ આપણી નિરાશા છે શું અને એ ફાયદો કરાવે છે કે નુકસાન, ચાલો જોઈએ. તો શરૂઆત કરીએ લેખકથી. એન્સગર એલન કોણ છે અને આ વિષય પર એમનું જે દ્રષ્ટિકોણ છે એ શા માટે રસપ્રદ છે?
એન્સગર એલન એ યુનિવર્સિટી ઓફ શેફિલ્ડમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સિનિયર લેક્ચરર છે. પણ એમનું કામ ખાલી શિક્ષણ પૂરતું નથી, એ ફિલોસોફી, સમાજશાસ્ત્ર અને શિક્ષણ આ બધાના આંતરછેદ પર કામ કરે છે.
એટલે એમ
ખાસ કરીને એ સમજવાનો પ્રયાસ કરે છે કે જ્ઞાન કેવી રીતે બને છે, આ સત્તાના માળખા, પાવર સ્ટ્રક્ચર્સ એ કેવી રીતે કામ કરે છે અને આજના સમાજમાં આપણી ઓળખ કેવી રીતે બને છે.
ઓકે, એટલે માત્ર થિયરીની વાત નથી, પણ એ થિયરી આપણી શાળાઓ, ઓફિસો, સમાજને કેવી રીતે અસર કરે છે એની વાત છે. એમનું પહેલાંનું એક પુસ્તક હતું બિનાઇન વાયોલેન્સ, એમાં પણ એમને શિક્ષણ જેવી સંસ્થાઓ પાછળની છુપી હિંસા અને સત્તાની રમતો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
બરાબર. એલનની ખાસ વાત એ છે કે માત્ર ઇતિહાસ નથી જોતા, પણ અત્યારનું નિદાન કરે છે. જાણે આધુનિક સમાજની કોઈ બીમારી હોય ને એમ આ નિરાશાવાદને જુએ છે અને એના મૂળ શોધવાનો અને કદાચ કોઈ ઉપાય શોધવાનો પ્રયત્ન કરે છે. એમની સ્ટાઇલ છે ને એ ગહન ફિલોસોફીના વિચારોને રોજબરોજના જીવનના ઉદાહરણો સાથે જોડે છે.
અને તમે કીધું એમ સ્લેવો જ ઝિઝેક અને પીટર સ્લોટરડીઝેક જેવા વિચારકો સાથે પણ જોડાયેલા છે. મને લાગે છે કે એમની સૌથી મહત્વની વાત એ છે કે નિરાશાવાદ એ ખાલી મગજમાં ચાલતો વિચાર નથી.
ના, બિલકુલ નહીં.
પણ એ આપણા સંબંધો, આપણી કામ કરવાની રીત, રાજકારણમાં ભાગ લઈએ કે નહીં એ બધું નક્કી કરે છે. એ એક જીવંત અનુભવ છે.
તો પછી આ પુસ્તકનું મુખ્ય સૂર શું છે? મતલબ એલન કહેવા શું માગે છે?
પુસ્તકનો જે હાર્દ છે ને એ ખરેખર વિચારવા જેવો છે. એલન કહે છે કે સિનિસિઝમ શબ્દના બે મતલબ છે અને આપણે મોટે ભાગે ખોટા મતલબમાં જીવીએ છીએ.
ઓકે.
એક છે પ્રાચીન ગ્રીસનો અસલી સક્રિય સિનિસિઝમ, જેને આપણે મોટો સી કહી શકીએ. આ એકદમ રેડિકલ, સમાજને પડકારતી અને સત્ય બોલવાની હિંમતવાળી ફિલોસોફી હતી.
અને બીજો
છે આજનો આધુનિક નિરાશાવાદ, નાનો સી, જે મોટે ભાગે નિષ્ક્રિય છે, નકારાત્મક છે, કટાક્ષ કર્યા રાખે છે, પણ છેવટે જે ચાલી રહ્યું છે એને ટકાવી રાખે છે.
ઓ,
એલનની મુખ્ય દલીલ જ એ છે કે આપણો આ આધુનિક નિરાશાવાદ છે ને, જે ક્યારેક લાગે કે આપણે બળવો કરી રહ્યા છીએ,
હા,
પણ એ ખરેખર તો જે સત્તાના માળખાની ટીકા કરે છે એને જ વધારે મજબૂત બનાવે છે.
આ તો ઊંધી વાત થઈ. મતલબ આપણને એમ લાગે કે આપણે સિસ્ટમને સમજી ગયા, એની મજાક ઉડાવીએ છીએ, પણ એનાથી સિસ્ટમ મજબૂત થાય.
બરાબર. અને અહીં જ પીટર સ્લોટરડિસ્કનો એક મહત્વનો કોન્સેપ્ટ આવે છે જે એલન વાપરે છે, પ્રબુદ્ધ ખોટી ચેતના, એનલાઇટન્ડ ફોલ્સ કોન્શિયસનેસ.
પ્રબુદ્ધ ખોટી ચેતના?
હા, આનો સીધો સાધો મતલબ એ કે વ્યક્તિ બધું જાણે છે, સમજે છે કે સિસ્ટમમાં ક્યાં ગોટાળો છે, ક્યાં દંભ છે, બધી ખબર છે, પણ તેમ છતાં એ જ સિસ્ટમમાં ભાગ લેવાનું ચાલુ રાખે છે.
જાણે કે મને ખબર છે કે આ ખોટું છે, પણ શું કરું, એવી સ્થિતિ.
એ જ, જાણે આપણું જ્ઞાન જ આપણને ખોટી સંતોષ આપી દે છે. મને તો ખબર છે ને, બસ એ વિચારીને આપણે એ ખોટામાં ભાગ લેવાનું ચાલુ રાખીએ છીએ. પેલો ઓફિસનો કર્મચારી જે બોસની પાછળ મજાક ઉડાવે પણ પ્રમોશન માટે મથે રાખે,
અથવા પેલો મતદાર જે કહે બધા નેતાઓ સરખા છે પણ પછી જઈને ઓછા ખરાદને મત આપી આવે. આ એ જ વાત છે.
બરાબર. આ પ્રબુદ્ધ ખોટી ચેટના એ આધુનિક નિરાશાવાદનું એન્જિન છે, અને પુસ્તકનો હેતુ ખાલી આ સ્થિતિ બતાવવાનો નથી,
તો પછી
પણ એ તપાસવાનો છે કે શું આપણે પ્રાચીન સિનિસિઝમની પેલી હિંમત, પેલી નૈતિક તાકાત પાછી મેળવી શકીએ, એને આજના જમાનામાં સાચી ટીકા અને બદલાવ માટે વાપરી શકીએ. આ પુસ્તક એવા લોકો માટે છે જે આજના જગતથી થોડા હતાશ છે અને આ હતાશાને સમજવા માંગે છે, કંઈક રસ્તો શોધવા માંગે છે.
ચાલો હવે પુસ્તકના અલગ અલગ ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ તો આધુનિક સમસ્યાનું નિદાન કરે છે. આજના નિરાશાવાદીને હતાશ સહભાગી કહે છે. કેવું છે આ ચિત્ર?
એલન બતાવે છે કે આધુનિક નિરાશાવાદી જાણે છે કે રમત ખોટી છે પણ રમવાનું ચાલુ રાખે છે. કેમ? કારણ કે કાં તો બીજો કોઈ રસ્તો નથી દેખાતો, અથવા તો એવું માની લીધું છે. એ સિસ્ટમની ટીકા કરે છે પણ મનમાં ક્યાંક બદલવાની આશા છોડી દીધી છે, અને એની ટીકા છે ને એ એક જાતનો બચાવ બની જાય છે. એનાથી એને સારું લાગે છે કે જો હું કેટલો સમજદાર છું, મને બધી ખબર છે, ભલે પછી એ સિસ્ટમમાં ભાગ લેતો હોય.
હા, આ મેં જોયું છે. લોકો ફરિયાદ કરે, સોશિયલ મીડિયા પર ગુસ્સો કાઢે, પણ જ્યારે કંઈક નક્કર કરવાની વાત આવે ત્યારે પાછા પડી જાય. જાણે બસ ફરિયાદ કરી લીધી એટલે પતી ગયું.
અને એલન કહે છે કે આ જ તો પેલો વિરોધાભાસ છે. આધુનિક નિરાશાવાદ દેખાય છે જાગૃતિ જેવો, પણ પરિણામે એ ઉદાસીનતા વધારે છે અને જે ચાલે છે એને જ મજબૂત કરે છે. પેલી પ્રબુદ્ધ ખોટી ચેતના અહીં જ કામ કરે છે. હું જાણું છું કે આ ખોટું છે, આ વિચાર જ આપણને કંઈક કરવાની જવાબદારીમાંથી મુક્ત કરી દે છે. આપણું જ્ઞાન આપણી નિષ્ક્રિયતાનું બહાનું બની જાય છે.
તો જો આ આધુનિક નિરાશાવાદ આપણને મદદ નથી કરતો, તો પછી કોઈ વિકલ્પ હતો?
કે છે. પુસ્તકનો બીજો ભાગ આપણને પ્રાચીન ગ્રીસમાં લઈ જાય છે, ડાયોજીનીસ અને એના જેવા શ્વાન સમાન તત્વચિંતકો પાસે.
હા, અને આ ભાગ ખરેખર બહુ રસપ્રદ છે. પ્રાચીન સિનિકો એ આજના જેવા નહોતા, બિલકુલ નહીં. એમનું નામ ગ્રીક શબ્દ કિનિકોસ પરથી આવ્યું, જેનો મતલબ થાય કૂતરા જેવું.
કૂતરા જેવો કેમ?
કારણ કે તેઓ સમાજના રીતિ રિવાજ, ધન દોલત, સત્તા આ બધાને ખુલ્લેઆમ ધુતકારતા હતા, જાણે શેરીના કૂતરા હોય કોઈની પરવા વગર. અને ડાયોજીનીઝ ઓફ સિનોપ આનું બેસ્ટ ઉદાહરણ છે. એ કોઈ ગાંડો માણસ નહોતો, પણ એક સિરિયસ ફિલોસોફર હતો. એણે શબ્દોથી નહીં પણ પોતાના જીવનથી, પોતાના કામોથી ફિલોસોફી સમજાવી. એનું સ્ટેજ હતું જાહેર ચોક, અને એની દલીલો હતી એની ક્રિયાઓ.
જેમ કે પેલું એનું માટીના મોટા પીપળામાં રહેવું.
હા,
એ ખાલી ગરીબી નહોતી પણ સંપત્તિ, આરામ, ઘર પરિવાર આ બધા સામાજિક બંધનોનો સભાનપણે અસ્વીકાર હતો. એ કહેવા માંગતો હતો કે માણસને ખરેખર બહુ ઓછી વસ્તુઓની જરૂર છે.
અથવા પેલી વાત કે દિવસે દિવસે હાથમાં ફાનસ લઈને ફરતો અને પૂછો તો કે હું એક પ્રમાણિક માણસને શોધી રહ્યો છું.
હા હા,
આ એક જાતનું પરફોર્મન્સ આર્ટ હતું, એ બતાવવા માટે કે સમાજમાં નૈતિકતા કેટલી ખલાસ થઈ ગઈ હતી.
અને પેલો કિસ્સો જ્યારે મહાન સિકંદર એને મળવા આવ્યો,
મતલબ,
અને પૂછ્યું કે બોલ તારા માટે શું કરું.
હા, ત્યારે એણે શું કહ્યું?
એણે કહ્યું, બસ મારા પર તડકો આવે છે એ રોકીશ નહીં, થોડો આગો ઊભો રહે.
કમાલ છે. આ જ હતી સિનિક ઓટાર્કિયા, મતલબ આત્મનિર્ભરતા, અને પેરહેસિયા એટલે કે નિર્ભય સત્યવાણી, કોઈ પણ સત્તા હોય ડર્યા વગર સાચું કહેવાની હિંમત.
તો પ્રાચીન સિનિસિઝમના મૂળ તત્વો કયા હતા? મુખ્ય શું હતું?
મુખ્યત્વે ત્રણ વસ્તુઓ. પહેલું, મૂર્ત અભ્યાસ, ઇમ્બોડીડ પ્રેક્ટિસ. ફિલોસોફી ખાલી વિચારવાની નહીં, જીવવાની વાત હતી. બીજું, કઠોર તાલીમ, એસ્કેસિસ. આનો મતલબ છે સ્વશિસ્ત. ભૌતિક સુખ, નામ કમાવવાની લાલસા, આ બધાથી મુક્ત થવા માટેનો અભ્યાસ, જાત પર કાબૂ. અને ત્રીજું, નિર્ભયવાણી, પેરહેસિયા. પરિણામની ચિંતા કર્યા વગર સત્તા સામે, સમાજ સામે સાચું બોલવાની નૈતિક ફરજ. આ સિનિસિઝમ સક્રિય હતું, હિંમતવાળું હતું, અને ક્યાંક ને ક્યાંક માણસની ક્ષમતામાં વિશ્વાસ રાખતું હતું.
આ તો ખરેખર બહુ પ્રભાવશાળી વાત છે. પણ પછી આટલી ક્રાંતિકારી, આટલી સક્રિય વિચારધારા એ આજના નિષ્ક્રિય, ખાલી કટાક્ષ કરતા વલણમાં કઈ રીતે ફેરવાઈ ગઈ? પુસ્તકનો ત્રીજો ભાગ આ મહાન ઉલટફેર સમજાવે છે, ખરું ને?
હા, એલન સમજાવે છે કે સમય જતા ડાયોજીનીસ જેવી પેલી કટ્ટરતા ઓછી થઈ ગઈ. સિરિસિઝમ વધુ બૌદ્ધિક બન્યું, વધુ સેફ બન્યું. જાહેરમાં સમાજને પડકારવાને બદલે લોકો મનોમન પોતાની જાતને બીજાઓ કરતા શ્રેષ્ઠ સમજવા લાગ્યા. પેલી શિસ્તવાળી જીવનશૈલીની જગ્યાએ ખાલી એક હોશિયાર અલિપ્ત વલણ રહી ગયું, જાણે દૂર બેસીને બધું જોયા કરવાનું અને કટાક્ષ કરવાનું.
અને અહીં ફરી પેલો પ્રબોધ ખોટી ચેતનાવાળો મુદ્દો આવે છે, નહીં?
બરાબર. એલન સ્લોટરરિચના વિચારોની મદદથી કહે છે કે આધુનિક સત્તા માળખાઓ છે ને, સરકાર હોય કે મોટી કંપનીઓ, એમને આ નવા નરમ નિરાશાવાદથી ડર નથી લાગતો. ઉલટો એમને તો આ ફાવે છે.
ફાવે છે?
કઈ રીતે? કારણ કે જ્યારે લોકો સિસ્ટમની ખામીઓ જોઈ શકતા હોય પણ એને બદલવા માટે કશું ના કરે, ત્યારે સિસ્ટમ સૌથી વધુ સુરક્ષિત હોય છે. કોઈ ખતરો જ નહીં.
આના ઉદાહરણો તો રોજ દેખાય છે. ઓફિસમાં જુઓ, લોકો પોતાના કામને બુલશિટ જોબ કે મેનેજમેન્ટની મજાક ઉડાવે, વોટ્સએપ પર જોક્સ ફોરવર્ડ કરે, ગુસ્સો નીકળી જાય, પણ સિસ્ટમને કોઈ આંચ ના આવે.
અને રાજકારણમાં તો આ બહુ સ્પષ્ટ છે. બધા સરખા છે, કંઈક બદલાવાનું નથી, સિસ્ટમ જ ખરાબ છે. આવો બધું માનવાથી શું થાય? લોકો રાજકારણથી દૂર થઈ જાય, મત આપવા ના જાય અથવા નિરાશાથી મત આપે.
હા, એ ઉદાસીનતા જ.
એ ઉદાસીનતા જે તે સમયની સત્તા માટે કોઈ સંગઠિત આશાવાળા વિરોધ કરતાં વધુ ફાયદાની છે. આપણો નિરાશાવાદ આપણને ખબર પણ ના હોય એમ જ જે ચાલે છે એને ટકાવી રાખવામાં મદદ કરે છે. હું ઘણીવાર સ્થાનિક સ્તરે પણ જોઉં છું, લોકો સમસ્યાઓ વિશે બહુ વાતો કરે પણ જ્યારે કોઈ મીટિંગમાં જવાનું હોય કે કોઈ પહેલ કરવાની હોય ત્યારે કોઈને દેખાય.
તો શું આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? શું આપણે ફરીથી સિનિસિઝમનો સાચો મતલબ શોધી શકીએ? પુસ્તકનો ચોથો ભાગ આશા તરફ ઇશારો કરે છે, હતાશાથી પ્રતિકાર તરફ.
હા, પણ એલન સ્પષ્ટ કહે છે કે આપણે ડાયોજીન્સની જેમ પાછા પીપળામાં રહેવા નથી જવાનું. એ સમય જુદો હતો, આપણો સમય જુદો છે.
તો પછી
પડકાર એ છે કે આપણે પ્રાચીન સિનિસિઝમની ભાવના, એની હિંમત, એની સત્ય માટેની નિષ્ઠા, એની આત્મનિર્ભરતા, એને આજના સંદર્ભમાં કેવી રીતે જીવંત કરી શકીએ?
એ જેને પ્રતિકારનો સિનિસિઝમ, સિનિસિઝમ ઓફ રેઝિસ્ટન્સ કહે છે, એની વાત કરે છે. આનો મતલબ શું?
પેલું અને સૌથી મહત્વનું, જ્ઞાનને ક્રિયામાં બદલવું. પેલી પ્રબુદ્ધ ખોટી ચેતનામાંથી બહાર આવવું. ખાલી જાણવું પૂરતું નથી, કંઈક કરવું પડશે. બીજું, આધુનિક પેરેશિયાનો અભ્યાસ કરવો, એટલે કે જે સત્ય બોલવું અઘરું લાગે, અસ્વસ્થ કરે, એ બોલવાની હિંમત કેળવવી. અને આ ખાલી મોટા નેતાઓ કે બોસ સામે જ નહીં,
પણ આપણા મિત્રો, પરિવાર, સમાજમાં પણ.
હા, ત્યાં પણ, જ્યાં કદાચ વધારે અઘરું હોય. અને ત્રીજું, એક પ્રકારની આધુનિક એસ્કેસિસ અપનાવવી.
એટલે?
જંગલમાં જતું રહેવું?
ના ના, એનો મતલબ છે આજના જમાનાના દબાણો, જેમ કે સતત નવી વસ્તુઓ ખરીદવાનું દબાણ, સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વેલિડેશન મેળવવાની ભૂખ, ખાલી પૈસા અને પદ માટે કરિયર બનાવવાનું દબાણ. આ બધાનો સભાનપણે પ્રતિકાર કરો, પોતાની જરૂરિયાતો અને પોતાના મૂલ્યો પર ધ્યાન આપવું. એટલે કે આપણી નિરાશાને આપણી કમજોરી બનાવવાને બદલે એને એક હથિયાર બનાવવાની વાત છે, એક એવી સ્પષ્ટ નજર જે આપણને ખોટા રસ્તે જતા રોકે અને સાચા રસ્તે ચાલવાની હિંમત આપે. પણ સવાલ એ થાય કે આ બધું કહેવું સહેલું છે, કરવું કેટલું શક્ય છે આજના જમાનામાં?
લેખક પણ માને છે કે આ અઘરું છે, પણ અશક્ય નથી. અને કદાચ આ જ એક રસ્તો છે જો આપણે ખાલી ફરિયાદો કરવાને બદલે ખરેખર કંઈક બદલવા માંગતા હોઈએ. ચલો એકવાર ફરીથી આખા પુસ્તકના જે મુખ્ય વિચારો છે, જે મેઇન મેસેજ છે, એને સ્પષ્ટ કરી લઈએ.
હા, સૌથી પહેલો અને પાયાનો મુદ્દો તો બે સિનિસિઝમ વચ્ચેનો ફરક. પ્રાચીન સક્રિય હિંમતવાળી ફિલોસોફી મોટો સી, અને આધુનિક નિષ્ક્રિય કટાક્ષ કરતું વલણ નાનો સી. આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જેને સિનિસિઝમ સમજીએ છીએ એ કદાચ અસલી સિનિસિઝમ છે જ નહીં.
બરાબર. બીજો મુખ્ય સંદેશ છે પ્રબુદ્ધ ખોટી ચેતનાનો ખ્યાલ. આ આધુનિક માઇન્ડસેટનું એકદમ સચોટ નિદાન છે. વધુ જાણવા છતાં સિસ્ટમમાં ભાગ લીધા કરવો, આ એક એવી જાળ છે જેમાં આપણે ફસાઈ જઈએ છીએ. આપણું જ જ્ઞાન જ આપણી નિષ્ક્રિયતાનું કારણ બની જાય.
ત્રીજું, નિર્ભય વાણીનું મહત્વ. આ ખાલી ફ્રી સ્પીચ નથી, આ નૈતિક હિંમત છે, સાચું કહેવાની હિંમત, ખાસ કરીને જ્યારે એ કહેવું અઘરું હોય, જોખમી હોય. આજના નિરાશાવાદમાં આ હિંમત ઓછી દેખાય છે. આપણે ઘણીવાર સલામત કટાક્ષ પાછળ સંતાઈ જઈએ છીએ.
ચોથો મુદ્દો જે ખરેખર વિચારવા જેવો છે, આધુનિક નિરાશાવાદ કઈ રીતે સત્તાને ટકાવી રાખવામાં મદદ કરે છે. એ ઉદાસીનતા અને અવિશ્વાસ ફેલાવીને બદલાવની શક્યતાને જ નબળી પાડે છે, લોકોને ભેગા થતા અને આશા સાથે કામ કરતા રોકે છે.
અને છેલ્લે લેખકનો પ્રતિકારના નવા સિનિસિઝમ માટેનો પોકાર, ભૂતકાળની કોપી નહીં પણ પ્રાચીન સિનિકોના સિદ્ધાંતો, હિંમત, આત્મનિર્ભરતા, સત્ય પ્રત્યે નિષ્ઠા, એને આજના પડકારો સામે લડવા માટે અપનાવવાની જરૂર છે. આપણી નિરાશાને હતાશા બનવા દેવાને બદલે એને ક્રિયા માટેની પ્રેરણા બનાવવાની હાકલ છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મગજમાં રહી જાય, જેણે ટૂંકમાં ઘણું બધું કહી દેતા હોય.
હા, બરાબર. ચાલો એવા કેટલાક જોઈએ. પહેલો, આજનો નિરાશાવાદ વિચારધારાનો વિરોધી નથી પણ તેનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. તે આપણને આપણે શું કરી રહ્યા છીએ તે સારી રીતે જાણવાની છૂટ આપે છે જ્યારે આપણે તે કરવાનું ચાલુ રાખીએ છીએ.
આ સીધું પેલી પ્રબુદ્ધ ખોટી ચેતના પર જ વાર કરે છે. આપણો મને બધી ખબર છે વાળો જે ભાવ છે એ જ આપણને કંઈ ન કરવા માટેનું બહાનું આપી દે છે. જાણકારી પોતે જ ક્રિયાનો વિકલ્પ બની જાય છે.
બીજો, પ્રાચીન સૈનિકો તેમની ફિલોસોફી જીવ્યા, સમકાલીન સૈનિકો ફક્ત તે વિચારે છે, અને આ તફાવત જ બધું નક્કી કરે છે.
આ ખરેખર બહુ મોટી વાત છે, પ્રાચીન કમિટમેન્ટ અને આજની ખાલી બૌદ્ધિક રમત વચ્ચેનો ફરક. પ્રાચીન સૈનિકો માટે એ જીવન મરણનો સવાલ હતો, જોખમ હતું. આપણા માટે ઘણીવાર ખાલી વાતો છે.
ત્રીજું, નિરાશાવાદી ચેતના સહભાગિતા માટે સંપૂર્ણ બહાનું પૂરું પાડે છે. તે આપણને આપણી પોતાની શક્તિહીનતા વિશે અત્યાધુનિક અનુભવા દે છે.
બરાબર. આ બતાવે છે કે નિરાશાવાદ કેવી રીતે એક મનોવૈજ્ઞાનિક ઢાલ બની જાય છે. હું શું કરી શકું એમ કહીને આપણે જવાબદારીમાંથી છટકી જઈએ છીએ, અને પાછા આપણને એમ લાગે છે કે આપણે કેટલા રિયાલિસ્ટિક છીએ, ખોટી આશાઓ નથી રાખતા.
અને ચોથું, સાચા સિનિસિઝમ માટે સત્ય કહેવાની હિંમતની જરૂર છે, ખોટા સિનિસિઝમ માટે ફક્ત સત્ય જાણવાની આરામની જરૂર છે.
ફરી એ જ વાત, ક્રિયા વિરુદ્ધ જ્ઞાન. સાચું સિનિસિઝમ પ્રાચીનવાળું હિંમત માંગે છે, જ્યારે ખોટું સિનિસિઝમ આજનું ખાલી જાણકારીના આરામમાં ખુશ રહે છે, એવી જાણકારી જે કશુંક બદલતી નથી.
તો આ બધી ઊંડી વાતો પછી સવાલ એ થાય કે આ બધા વિચારોનું આપણે રોજિંદા જીવનમાં શું કરી શકીએ? આ પુસ્તકમાંથી કોઈ પ્રેક્ટિકલ પ્રેરણા મળે છે?
જુઓ, પુસ્તક કોઈ આમ કરો તેમ કરો એવી ગાઈડ નથી આપતું, પણ એના વિચારો આપણને જુદી જુદી રીતે વિચારવા જરૂર પ્રેરે છે. જેમ કે વ્યક્તિગત સ્તરે આપણે પોતાની જાતને પૂછી શકીએ, આપણી પોતાની નિરાશા કેવી છે? શું હું ખાલી ફરિયાદ કરું છું કે પછી કંઈ કરવાનો પ્રયાસ પણ કરું છું? હું ક્યાં પેલી પ્રબુદ્ધ ખોટી ચેતનાનો શિકાર બની રહી છું?
કદાચ સોશિયલ મીડિયાનો ઉપયોગ થોડો સમજી વિચારીને કરવો, બિનજરૂરી ખરીદી ટાળવી, પોતાની માન્યતાઓ પર વધુ ધ્યાન આપવું, આ પણ એક પ્રકારની આધુનિક એસ્કેસિસ કહેવાય.
કામના સ્થળે પણ આ વિચારી શકાય. ઓફિસમાં ખાલી કટાક્ષ કરવાને બદલે શું આપણે રચનાત્મક રીતે ટીકા કરી શકીએ? શું આપણે સાચી વાત, ભલે અઘરી હોય, યોગ્ય સમયે યોગ્ય રીતે કહી શકીએ? પેરેસિયા, શું આપણા કામના અર્થ વિશે ખરેખર વિચારીએ છીએ?
આને સામાજિક અને રાજકીય સ્તરે તો આ સૌથી વધુ લાગુ પડે છે. સોશિયલ મીડિયા પર ખાલી ગુસ્સો કરવાથી આગળ વધીને કંઈક નક્કર કરવું, જેમ કે કોઈ સ્થાનિક પ્રશ્નના ઉકેલ માટે ભેગા થવું, કોઈ સારા કામને ટેકો આપવો, અથવા ફક્ત ઓછા ખરાબને મત આપવાને બદલે સાચા વિકલ્પોને પ્રોત્સાહન આપવું, નાના પાયે થતા પ્રયાસોને મદદ કરવી.
મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના પર પણ ધ્યાન આપી શકાય. શું આપણે જે જોઈએ છીએ, વાંચીએ છીએ એ આપણી નિરાશા વધારે છે, આપણને નિષ્ક્રિય બનાવે છે? આપણે ખાલી માહિતી લેવાને બદલે વિવેચક અને સક્રિય વાચક કે દર્શક બનવાની જરૂર છે.
તો આખી ચર્ચાના અંતે આપણે શું કહી શકીએ? તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મહત્ત્વની શીખ કઈ રહી?
મારા માટે સૌથી મોટો ઓહ મોમેન્ટ એ હતો કે જેને આપણે આપણી સમજણદારી કે ક્રિટિકલ થિંકિંગ માનીએ છીએ
કે ભાઈ આપણને તો સિસ્ટમની બધી ખબર છે, એ ખરેખર એ જ સિસ્ટમ સાથેની આપણી ભાગીદારીને વધુ ઊંડી બનાવતી હોઈ શકે છે. એ સમજવું કે આપણી ટીકા જ આપણને નિષ્ક્રિય બનાવી શકે છે એ ખરેખર આંખ ખોલી નાખે એવું છે. આપણી ટીકા આપણને તાકાત આપે છે કે નબળા બનાવે છે, એ સવાલ પૂછવો જ રહ્યો.
અને મારા માટે સૌથી અગત્યની વાત એ જાણવા અને કરવા વચ્ચેનો જે ગેપ છે તેની છે. પ્રાચીન સિનિકો એમની ફિલોસોફી જીવતા હતા. આપણે મોટાભાગે ખાલી વિચારીએ છીએ. આ ગેપ પૂરવો એ જ મોટો પડકાર છે. અને બીજું, એલન જે પ્રતિકારના સિનિસિઝમની વાત કરે છે એ મને એક પ્રકારની પ્રેક્ટિકલ હોપ, વ્યવહારિક આશા જેવી લાગે છે. એવી આશા જે આંધળી નથી પણ પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા પછી પણ એમ માને છે કે બદલાવ શક્ય છે અને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. એ નિષ્કપટ આદર્શવાદ પણ નથી અને હતાશાભરી નિરાશા પણ નથી.
બિલકુલ, આ પુસ્તક આપણને આપણી પોતાની નિરાશા પર જ સવાલ ઉઠાવવા અને કદાચ તેને એક નવી, વધુ રચનાત્મક દિશા આપવા માટે પ્રેરિત કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.